నమో అరిహంతాణం నమో శ్రీకాణం నమో ఆయరియాణం నమో ఉవచారాణం నమో లోయే సర్వసామూలం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమోగణి మంగళం కుందకుందారో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం ధీతారం కర్మ భూతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణయాత్రే. તત્વાદ સૂત્ર ગ્રંથાધિરાજ એના આધારે આપણે બીજો અધ્યાય અને બીજા અધ્યાયમાં સંસારી અને મુક્ત જીવોના ભેદ પ્રભેદ આપણે જોઈ રહ્યા છીએ. આ વિષયમાં આપણે સંસારી જીવોના ભેદો એ જોતા જોતા આપણે સંસારી જીવોના કયા પ્રકારે ભેદ થઈ શકે છે તો પહેલા આપણે જોયું કે જીવ સંઘની છે કે અસંઘની છે એના આધારે આપણે એમને ભેદ કર્યા. એના પછી આપણે જોયું કે એ જીવને કેટલી ઇન્દ્રિય છે તો એના આધારે આપણે ભેદ પ્રભેદ જોયા. આપણે એક વધારે ડિટેલમાં પણ ચાર્ટના માધ્યમથી ભેદ પ્રભેદ જોયા હતા કે 14 પ્રકારના જીવ સ્થાન હોય છે. હમણાં નથી આપણે તમને યાદ હશે પહેલાના કે એક સ્થાવર જીવ છે અને એક ત્રસ્ત જીવ છે. સ્થાવરના 5 પ્રકાર હોય છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ અને વનસ્પતિ. અને ત્રસ્ત જીવોમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં સંઘની અને અસંઘની, અને જે સ્થાવર છે એમાં સૂક્ષ્મ અને બાધક. એ રીતે ટોટલ સૂક્ષ્મ બાધક 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં સંઘની અને અસંઘની, ટોટલ 7 ભેદ થયા. અને બધા જ જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રકારે ટોટલ 14 ભેદ એ જીવ સ્થાન કહેવામાં આવે છે. જો આ જીવ સ્થાન આદિ બહુ ગહન વિષયો છે, એના ઉપર આખા જે ગોમટસાર શાસ્ત્ર છે તો એમાં આખા ને આખા શાસ્ત્ર આ જીવ સ્થાન અને માર્ગના સ્થાન ઉપર લખાયેલા છે. જે આખું ગોમટસારના 2 ભાગ છે, જીવકાંડ અને કર્મકાંડ, તેમાં જીવકાંડ આખો ગ્રંથ જ આ જીવ સ્થાન અને માર્ગના સ્થાન ઉપર લખાયેલા છે. આપણે એની તો શોર્ટમાં ચર્ચા આપણે કરી. હવે જો એનાથી આગળ વધીએ છે, આપણે જે છેલ્લો વિષય જોઈ રહ્યા હતા એ ઇન્દ્રિયો વિશે જોઈ રહ્યા હતા કે ઇન્દ્રિયો કોને કહે છે, બરાબર. જો આપણે ફરીથી જોવું હોય જરાક તો આપણે સૂત્ર નંબર 15 શરૂઆત કરી હતી. ઇન્દ્રિયો કોને કહે છે કે ઇન્દ્ર એટલે કે આ આત્મા, આ આત્મા કોકે આત્માને કોની સાથે સરખાવ્યા, ઇન્દ્ર સાથે. આ ઇન્દ્રનું જે લક્ષણ હોય એને ઇન્દ્રિય કહેવાય. એવી રીતના આ આત્માના જે લક્ષણો છે, બહિરંગ લક્ષણ, એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. તો આ જીવો જે છે એ 5 ઇન્દ્રિયના માધ્યમથી ઓળખાય છે કે આને જોવાની શક્તિ છે, આને સાંભળવાની શક્તિ છે. એ જાતનું જીવોની ઓળખાણ કરવાની પદ્ધતિ છે વ્યવહારથી, બરાબર. તો એને એટલા માટે આ ઇન્દ્રિયને, આ જે શરીરના ચિહ્ન છે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. પછી જો એનાથી આગળ આપણે 16 સૂત્રમાં આગળ વાત કરી કે ઇન્દ્રિયના કેટલા પ્રકાર, તો 2 પ્રકાર છે. એક દ્રવ્ય ઇન્દ્રિય, એક ભાવેન્દ્રિય. અને એ બંનેના ફર્ધર 2 પ્રકાર છે. દ્રવ્ય ઇન્દ્રિયમાં આપણે જોયું હતું નિવૃત્તિ અને ઉપકરણ, એ 2 ભેદ છે. એના પાછા ફર્ધર 2 ભેદ હતા, અંતરંગ અને બહિરંગ, એના ભેદ હતા, બરાબર. એ થયું. ભાવેન્દ્રિયના 2 ભેદ આપણે જોયા હતા, એક છે લબ્ધિ ભાવ, લબ્ધિ, અને બીજું ઉપયોગ, લબ્ધિ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાન. લબ્ધિ જ્ઞાન એટલે જીવનો કોઈ એક ભાવમાં ટોટલ જ્ઞાનનો ક્ષયોક્ષમ, જ્ઞાનનો ઉઘાડ, ટોટલ જાણવાની શક્તિ. એક ભાવમાં કોઈ જીવને જાણવાની કેટલી શક્તિ છે એને લબ્ધિ જ્ઞાન કહેવાય. અને એ શક્તિમાંથી જે થોડું જ્ઞાન વર્તમાનમાં આ પ્રેઝન્ટ મોમેન્ટ પર યુઝ થાય છે એને ઉપયોગ જ્ઞાન કહેવાય છે, બરાબર. આ ચર્ચા આપણી થઈ. પછી જો આગળ જે છેલ્લો આપણે 19 સૂત્ર જોયું હતું એમાં આપણે ઇન્દ્રિયના નામની શરૂઆત કરી હતી. આપણે જોયું હતું ઇન્દ્રિય કેટલી છે, એ 5 પ્રકારની છે. આ તો બધું આપણે સાધારણ વિષય છે ને, આપણને બધાને ખ્યાલ છે. સ્પર્શ, રસ, પછી ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર, એ પ્રકારે 5 ઇન્દ્રિય હોય છે. એના સિવાય અનિન્દ્રિય એટલે કે મન એ આપણે છઠ્ઠું, એને ઇન્દ્રિયમાં નથી ગણવામાં આવી, એને અલગથી લેવામાં આવશે. શું કામ એ કે છે આપણને થશે. હવે જો આજે આપણે આગળ 20મા સૂત્રથી આપણે આગળ શરૂ કરશું. જો આ વિષય સરળ છે અને થોડા વ્યવહારના વિષય છે એટલે આપણે એને થોડું ફાસ્ટ લઈએ છીએ. બરાબર, આગળ વધીએ. જો આપણે લાસ્ટ ક્લાસમાં એ પણ આપણે જોયું હતું કે ઇન્દ્રિય જ્યાંથી છે ત્યાંથી જે આત્મપ્રદેશો જાણી રહ્યા છે એને અંતરંગ નિવૃત્તિ કહ્યું હતું ને, એ અંતરંગ નિવૃત્તિનો આકાર કઈ જાતનો છે એ બધું આપણે ત્યાં લાસ્ટ ક્લાસમાં આપણે ચર્ચા કરી. હવે જો આગળ 20મું સૂત્ર, ઇન્દ્રિયનો વિષય. આ પાંચ ઇન્દ્રિય છે એ કયા વિષયને જાણે છે? તો જો સૂત્ર આપણે વાંચીએ, સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દાસ તદ અર્થઃ. ત્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એના અર્થ છે. અર્થ એટલે કે એના વિષયો છે. તો સ્પર્શેન્દ્રિય સ્પર્શને જાણે છે, રસનેન્દ્રિય એ રસને જાણે છે, ઘ્રાણેન્દ્રિય એ ગંધને જાણે છે, ચક્ષુ ઇન્દ્રિય વર્ણને જાણે છે, અને જે શ્રોત્ર ઇન્દ્રિય છે શબ્દને જાણે છે. જો અર્થ, શબ્દ રસ ગંધ વર્ણ એટલે કે રૂપ અને રંગ અને શબ્દ એ પાંચ ક્રમથી ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયનો વિષય છે, અર્થાત ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયો તે વિષયને જાણે છે. હવે જો આમાંથી આ પાંચ જે આપણે જોયા, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, એમાંથી ચાર તો આપણને ખ્યાલ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ એ પુદ્ગલના વિશેષ ગુણો હોય છે. બરાબર, પુદ્ગલના વિશેષ ગુણ છે. આ શબ્દ પુદ્ગલનો વિશેષ ગુણ કેમ નથી? આપણે પુદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો ગણીએ ને તો શું કહીએ? સ્પર્શ રસ ગંધ વર્ણ. આ શબ્દને ક્યારે ન બોલીએ એવું કેમ? બોલો જયનીલભાઈ, ખ્યાલ છે? શબ્દને આપણે ગણતા નથી કેમ? હા, જો વેરી ગુડ. એક પુદ્ગલ પરમાણુ જે હોય છે, એ પુદ્ગલ પરમાણુથી શબ્દ બનતો નથી. એ એક પુદ્ગલ પરમાણુમાં જે ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી હોય એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ તો છે, પણ શબ્દ બનવા માટે ઘણા બધા પુદ્ગલ પરમાણુએ ભેગા મળીને સ્કંદ બનાવવો પડે છે. એ ઘણા બધા પુદ્ગલ પરમાણુ મળીને જે ભાષા વર્ગણાના સ્કંદ બને એનું રૂપ એ શબ્દ છે. ખ્યાલ આવે? એટલે આ શ્રોત્ર ઇન્દ્રિય છે એ સ્કંદને જ જાણે છે, અને બાકીની ચાર ઇન્દ્રિયો જે છે એ કોને જાણે છે? એ પણ સ્કંદને જ જાણે છે. કેમ કે એક પુદ્ગલ પરમાણુ ના આંખેથી દેખાય છે, ના નાકથી સૂંઘી શકાય છે, ના રસથી ચાખી શકાય છે, કેમ કે આપણા જ્ઞાનનું ક્ષયોક્ષમ એટલું નથી. જે સર્વાવધિ જ્ઞાન આદિ અથવા તો કેવળ જ્ઞાન આદિમાં એક એક પુદ્ગલ પરમાણુની પણ વ્યવસ્થા જણાય છે. પણ આપણે જે જીવ છે, જે અત્યારના મનુષ્ય તિલિયર ચાલી છે, તો કોને જાણી શકે છે? કે મોટા મોટા સ્કંદને જ જાણે છે. તમે સાંભળ્યું છે ક્યારે સ્કંદના કેટલા પ્રકાર છે? સાંભળ્યું છે ને, છ પ્રકાર છે. પહેલું જે સૌથી મોટું સ્થૂળ સ્થૂળ, એના પછીનું સ્થૂળ સ્થૂળ એટલે કોષ. ખ્યાલ આવે ને, ઇંગ્લિશ શબ્દ મોટું મોટું કોષ. સ્થૂળ સ્થૂળ, પછી સ્થૂળ, પછી સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ. જે સ્થૂળ સ્થૂળ છે કયો સ્કંદ છે? કયા સ્કંદ છે? જેને આપણે સોલિડ કહીએ છીએ ઇંગ્લિશમાં, જે સાયન્સમાં જેને સોલિડ કહીએ ને, આ જે હાર્ડ વસ્તુઓ છે એને સ્થૂળ સ્થૂળ સ્કંદ કહેવાય. ખ્યાલ આવે? જેને તમે બે ટુકડા કરો તો પાછળ જોડાય નહીં, એ જુદા જ રહે, એને સ્થૂળ સ્થૂળ સ્કંદ કહેવાય. પછી બીજું છે સ્થૂળ સ્કંદ, જેને આપણે લિક્વિડ્સ કહીએ છીએ. તો લિક્વિડ કેવા હોય? કે તમે એને જુદા કરો તો પાછા ભળી જાય, પાછા ભેગા કરતા ભળી જાય, જેવી રીતના પાણી, મિલ્ક આદિ, એ બધા સ્થૂળ સ્કંદો છે. પછી ત્રીજું સ્થૂળ સૂક્ષ્મ. હવે તમે ગેસ કરો કેવું હોવું જોઈએ સ્થૂળ સૂક્ષ્મ? જ્યાં ગેસિયસ આદિ હોય છે ને, એને સ્થૂળ સૂક્ષ્મ. પણ બે પ્રકારના જે છે, જેવી રીતના જે આંખેથી દેખાય છે એવા ગેસીસ એને કહેવાય સ્થૂળ સૂક્ષ્મ, અને જે આંખેથી નથી દેખાતા પણ તો પણ એવા પૂતગલ સ્કંદો છે જે અન્ય ઇન્દ્રિયથી જાણી શકાય છે. જેવી રીતના યુ કેન સ્મેલ અ ફ્રેગરન્સ, યુ કેન હિયર અ સાઉન્ડ, ખ્યાલ આવે છે? તો આ બધા સૂક્ષ્મ સ્થૂળ સ્કંદો છે, ખ્યાલ આવે છે? કે તો સ્થૂળ સૂક્ષ્મ એ આંખેથી દેખાય એવા, જેવી રીતના ધુમાડો, આ વાદળા, આ બધા જે સ્કંદો છે એ ગેસિયસ જ છે, પણ તો એ આંખેથી દેખાય છે એટલે થોડા કોર્સર છે, ખ્યાલ આવે? અને એના પછીના જે સૂક્ષ્મ સ્થૂળ એ અન્ય ઇન્દ્રિયથી જણાય છે પણ આંખેથી જોઈ શકાતા નથી. તો આ ચાર પ્રકારના સ્કંદો એવા છે જે આ પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જાણી શકાય, પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જાણી શકાય. હવે છઠ્ઠું સૂક્ષ્મ, પાંચમું સૂક્ષ્મ એ કયા સ્કંદ છે? જે આ કારમાણ વર્ગણા આદિ જે સ્કંદ છે, અહીંયા જો તેજસ વર્ગણા પણ છે, અહીંયા કારમાણ વર્ગણા પણ છે ને, પણ અહીંયાથી આત્મા નીકળી જાય મૃત્યુ વખતે તો તેજસ કે કારમાણ વર્ગણા દેખાય છે? આત્મા તો નથી જ દેખાતો, ચલો એ તો અતિન્દ્રિય પદાર્થ છે, પણ બાકીના બધા સ્કંદ તો ઇન્દ્રિયથી જાણી શકાય એવા છે ને, તો એ દેખાય છે? ચલો આંખેથી નથી દેખાતા પણ સેન્સથી આમ ટચ કરી શકાય છે, કોઈ અન્ય ઇન્દ્રિયથી જાણી શકાય છે? તો નથી જાણી શકાતા, કેમ કે એટલા સૂક્ષ્મ છે કે કોઈ ઇન્દ્રિય જ્ઞાનથી પકડાતા નથી, ખ્યાલ આવે છે? અને છેલ્લું છઠ્ઠું સૂક્ષ્મ સૂક્ષ્મ એ કયા સ્કંદ છે? હવે કારમાણ વર્ગણાથી પણ ઉપર આવી નીચે આવી ગયા આપણે, તો એ કયા આવશે? જો એક પરમાણુ નહીં આવે, કેમ કે સ્કંદ નથી ને, આપણે સ્કંદના ભેદ પ્રભેદ જોઈ રહ્યા છે. હા, તો એક પરમાણુ નહીં આવે, એનાથી ઉપર એટલે બે ત્રણ ચાર આદિ જે પરમાણુઓનો સમૂહ એને કહેવાય સૂક્ષ્મ સૂક્ષ્મ સ્કંદ, ક્લિયર છે? તો આમાં આપણે શું કામ જોયા કે એમાં જે ચાર ભેદ ઉપરના છે એ આ પાંચ ઇન્દ્રિયના વિષયો બને છે, એટલે એનાથી જાણી શકાય છે. હવે જો આગળ જઈએ, હજી આ જાણવાનું કામ કોણ કરે છે? ઇન્દ્રિય કરે છે કે જીવ કરે છે? જીવ કરે છે, બરાબર. હવે જીવના જ્ઞાન પણ પાંચ પ્રકારના છે કે જીવનું જ્ઞાન એક પ્રકારનું છે? ઇન્દ્રિય જો આ જોવા માટે આંખેથી સૂંઘવાનું કામ થાય કે નહીં? નો થાય, પાકું. અચ્છા, કાનથી જોવાનું કામ થાય કે નહીં? નો થાય. તો આ દરેક ઇન્દ્રિય કેવું કામ કરે છે કે પોતપોતાનું જ કામ કરે છે, જે જે પ્રકારની ઇન્દ્રિય છે એ પ્રકારનું જાણવાનું કામ કરે છે. પણ એની પાછળ રહેલું જ્ઞાન, એ જ્ઞાન કેટલા પ્રકારનું? જે આપણે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય જોયું ને, તો ભાવેન્દ્રિય એટલે જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય. હમણાં પર્યાયની આપણે વાત થઈ ને, આટલી. તો એ જો એ દ્રવ્ય દ્રષ્ટિની વાત હતી, હા, એટલે સંવરની આપણે વાત કરી તો કોને જોવાનું છે? જો હંમેશા જેને સ્વાધ્યાયમાં પોતાના પ્રયોજનને ન ભૂલવું જોઈએ. એ સ્વાધ્યાય જે હતો એમાં વાત કરી હતી સંવરને પ્રગટ કરો. એ પ્રગટ કરવાની પણ પુરુષાર્થ ક્યાં થશે? પર્યાયમાં થશે. અને એ પર્યાય કોના ઉપર નજર નાખશે? પોતાના આત્મા પર, શુદ્ધાત્મા જે શુદ્ધ દ્રવ્ય છે એના ઉપર. હવે અત્યારના આપણે વાત શેની કરી રહ્યા છીએ, દ્રવ્યની કે પર્યાયની? પર્યાયની વાત કરી રહ્યા છે, કેમ કે આ બધા સ્કંદો છે એ પુદ્ગલ દ્રવ્યની પર્યાયની વાત છે. એને જાણનાર કોણ? જીવ. જીવ દ્રવ્ય કે જીવની પર્યાય? જીવની પર્યાય જાણશે ને. જીવ દ્રવ્ય તો ત્રિકાળી છે. જો જીવ દ્રવ્ય જ એને જાણવા લાગે તો ત્રણેય કાળ પુદ્ગલને જ જાણ્યા કરે, ખ્યાલ આવે છે કે નહીં? તો જીવની પર્યાય એને જાણે છે. પણ આ જીવની આ પુદ્ગલને જાણવાવાળી પર્યાય કે જીવની જીવને જાણવાવાળી પર્યાય, એ બે પર્યાયોની ચર્ચામાં આપણું પ્રયોજન શું છે? પ્રયોજન એ છે કે હું આત્મા છું પહેલા એમ નિર્ણય કરો, ખ્યાલ આવે ને? આ પ્રયોજન હંમેશા યાદ રહેવું જોઈએ. આ બધા કાર્યક્રમોમાં જે આપણે જેવી રીતના સ્વાધ્યાય તો અનેક ગ્રંથોનો કરીએ, એમાં તત્વાર્થ સૂત્ર મુખ્ય પર્યાય દ્રષ્ટિના એંગલથી, પર્યાયાર્થિક નયના એંગલથી આખી વાત છે, પણ એમાં આપણું મૂળ પ્રયોજન ક્યારે ભૂલવું ન જોઈએ. ચાલો પાછા આગળ જઈએ. તો વાત શું ચાલતી હતી કે ઇન્દ્રિય તો પાંચ જુદી જુદી પ્રકારની છે, તો એની પાછળ જ્ઞાન કેટલા પ્રકારનું છે? કે જો જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પણ જ્ઞાનમાં જે ઉપયોગ જ્ઞાન જે આપણે જોયું ને પહેલા, એક ઉપયોગ જ્ઞાનની એવી વિશેષતા છે કે એક સમયે એક પર્યાયમાં એ કેન્દ્રિત ફોકસ થાય છે, એક સમયે એક વસ્તુને એ જાણે છે. તો એ જ્ઞાન જ્યારે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોવાનું કામ કરી રહ્યું છે ત્યારે જ એ ઉપયોગ જ્ઞાન કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી સાંભળવાનું કામ નથી કરી શકતું. આ છદમસ્થ જીવોની એટલે જે કેવલ જ્ઞાની નથી એની આવી વ્યવસ્થા છે. ઇવન તમે અવધિ જ્ઞાનીને પણ આમાં ઇન્ક્લુડ કરી દો તો સમજો જે સમયે એ જીવ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે તો એ સમયે પાંચ ઇન્દ્રિયના માધ્યમથી કાંઈ જાણી શકતો નથી, કેમ કે એ સમયે એમનો ઉપયોગ ક્યાં છે? બહાર અવધિ જ્ઞાન. એ જ લોજિક સમજો આપણે મુનિરાજ પર લગાવીએ. મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે, હવે સાતમા ગુણસ્થાનમાં આવ્યા ને પોતાના આત્મા પર એમનો ઉપયોગ કેન્દ્રિત છે, તો એમને બહાર જે પાંચ ઇન્દ્રિયના માધ્યમથી બહારના વિષયો જણાય કે નહીં? જો જાણવાની શક્તિ તો છે પણ એ મોમેન્ટ પર એમનો ઉપયોગ ત્યાં નથી. ખ્યાલ આવે છે ને? કેમ કે એમનો ઉપયોગ આપણે કહે ઉપયોગ અંતર્મુખ છે, ઉપયોગ અંતર્મુખ છે. જો ઉપયોગ બહિર્મુખ આવે તો કયા ગુણસ્થાનમાં આવી જાય? તો છઠ્ઠામાં આવી જાય. આ ઉપયોગનો ખેલ કેવો છે? પેલું કેલિડોસ્કોપ જેવું છે કે કલર જેવી રીતના ફર્યા કરે અને બહુ જોરથી ફરાવો તો આપણને કેવું લાગે કે બધું વ્હાઈટ જ દેખાય, બહુ ફાસ્ટ ફરાવો તો બધા કલર બ્લેન્ડ થઈ જાય અને વ્હાઈટ થઈ જાય, પણ ધીરે ધીરે ફરાવો તો એક એક ઇન્ડિવિજ્યુઅલ કલર આપણને દેખાય. એવી જ રીતે ઉપયોગનું કામ કેવું છે કે ક્યારેક આંખથી જોવે છે, ક્યારેક કાનથી સાંભળે છે, ક્યારેક સ્પર્શ ઇન્દ્રિયથી સ્પર્શ કરે છે, ક્યારેક રસને ચાખે છે, પણ બધું એટલું ફાસ્ટ થઈ રહ્યું છે અને આપણું જ્ઞાન થોડું ધીમું છે, સ્લો છે. એટલે આપણે શું કરીએ કે આપણને જાણે બધું મિક્સ થઈ જતું હોય એવું લાગે છે. જો એક વિચાર કરજો, એક મારું એક ચિંતન તમને કહું છું. સમજો કોઈ પણ ગેમ આપણે રમીએ અથવા કોઈ પણ આપણે જે એડવેન્ચર સ્પોર્ટ કરીએ, સમજો કોઈ રાઇડમાં બેઠા અથવા આપણે પેલું બંજી જમ્પિંગ કરીએ, ઉપરથી કૂદકો મારીએ, સ્કાય ડાઇવિંગ કરીએ, અથવા ચલો ક્રિકેટ રમીએ, ફૂટબોલ રમીએ, ગમે તે કરીએ, એક 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 સિનારીઓ આપણે લઈએ. હવે સમજો ફૂટબોલમાં પેલો કિક મારે છે, ગોલકીપર ઉભો છે. હવે ઓલાએ બોલ માર્યો અને ગોલકીપર આમ પડશે કે આમ પડશે અને બોલ અહીંયાથી ગોલમાં, તો આ અહીંયા ટેસ્ટ કોનું થયું? ઇવેન્ચ્યુઅલી ટેસ્ટ કોનું થઈ રહ્યું છે કે ગોલકીપરનો ઉપયોગ કેટલો ફાસ્ટ કામ કરે છે એની ટેસ્ટ છે. જો ગોલકીપરનો ઉપયોગ ફાસ્ટ કામ કરે અને જ્યાં બોલ જવાનો છે ત્યાં જે પહોંચી જાય એ સ્પીડથી, તો એ બોલને રોકી શકે, બરાબર કે નહીં? સમજો ક્રિકેટમાં કોઈ ફાસ્ટ બોલર બોલિંગ કરે છે અને ત્યાં બેટ્સમેન ઉભો છે, હવે બોલ આવ્યો અને બોલ ટપ્પી પડીને આમ જશે કે આમ જશે કે કઈ બાજુ જશે, એ જો બેટ્સમેન એટલા ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં જાણી શકે, એનો ઉપયોગ જો એ સમય એટલો ફાસ્ટ કામ કરે અને જાણી લે, તો એ જ આપનો શોટ રમે અને એને 4-6 આદિ મળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? આપણને કોઈ એડવેન્ચર સ્પોર્ટમાં પણ મજા શેની આવે છે કે જ્યારે સમજો સ્લો સ્પીડમાં કામ થતું હોય ને તો આપણને, હા ઠીક છે, હા વાંધો, જેમ જેમ ઓલી સ્પીડ વધતી જાય એમ એમ આપણે અંદર ઓલું થોડું ગલગલિયા જેવું થાય કે નહીં? તો એ સેના થાય છે કે હવે એ સ્પીડ આપણા ઉપયોગની શક્તિ, જે ઉપયોગની સ્પીડ છે એના કરતા વધારે ને વધારે ફાસ્ટ થતી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણને મજા શેની આવી કે એ જે ઉપયોગને ચેલેન્જ થાય છે ને ત્યાં આપણને મજા આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જો આના ઉપર વિચાર કરજો કે આ બધું ગમે તે જાતના સ્પોર્ટ તમે બહાર રમો ને, ઇવેન્ચ્યુઅલી તો જ્ઞાનનો ઉપયોગ જ એમાં ટેસ્ટ થાય છે. તમે ટેનિસ રમો અથવા ઓલું બેડમિન્ટન રમો અને સામેવાળો લો સ્મેશ મારે, તો આજે આ બાજુ જે ઊભો રહેનાર માણસ છે જો એનો ઉપયોગ એટલો ફાસ્ટ કામ કરતો હોય તો ત્યાં પહોંચીને એને ઉપાડી લે, પણ જો એના ઉપયોગને તમે બીટ કરી નાખો તો તમને પોઈન્ટ મળે છે. ખ્યાલ આવ્યો કે? એટલે કહેવાનો મતલબ શું છે ત્યાં જીવનો ઉપયોગ કેટલો ફાસ્ટ કામ કરે છે, ત્યાં આવીને આ બધી સાંસારિક આપણી બધી સાંસારિક ક્રિયાઓ ત્યાં જ આવીને ઉભી રહે છે. હા, કોન્સન્ટ્રેશન એટલે ઉપયોગ ક્યાં કેન્દ્રિત થાય છે એમાં અને હું કહું છું એમાં થોડો ફરક છે. તમે ફૂલ કોન્સન્ટ્રેશનથી જાણવાની ટ્રાય કરો કે તમે શું જાણી રહ્યા છો, પણ ઉપયોગ એટલો ફાસ્ટ કામ નથી કરતો કે જેટલું કામ જેટલું ફાસ્ટ જાણવાનું કાર્ય ચાલે છે. સમજો, અત્યારે આપણે સાંભળીએ પણ છે, વરસાદનો અવાજ બી આવે છે. હવે મેં કીધું વરસાદનો અવાજ, એવો બધા તમારા બધાનો ઉપયોગ ત્યાં ગયો કે હા વરસાદનો અવાજ આવે છે, થયું કે નહીં? હા, તો એ જેવું અહીંયાથી આપણને એમ સમજો એ તરફ વિકલ્પ જાય છે અને જ્ઞાન એ તરફ કામ કરે એના પછી જણાય છે. તો વચમાં ટાઈમ કેટલો વયો ગયો કે એમાં અસંખ્યાત સમયો વયા ગયા, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ જે અસંખ્યાત સમયોથી બનેલો એટલો ટાઈમ એમાં વયો ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ ઉપયોગ જીવનો એક સમયે એક જ વસ્તુને જાણી શકે છે. ઉપયોગ તો કોમન વસ્તુ છે, જીવ એક છે, એનું જ્ઞાન એક ગુણ છે, એની એક સમયની એક જ પર્યાય છે જે ઉપયોગ છે. તો એ એક સમયે તો એનું કામ એક જ જગ્યાએ કામ ચાલે છે. તો એની પાસે સમજો પાંચ બારીઓ છે, એક આંખની બારી છે, એક કાનની બારી છે. હવે જે સમયે જે બારીથી બહાર જોવાની ટ્રાય કરે ત્યાંનું એને જણાય છે. ખ્યાલ આવે છે ને? અને કોઈ સમય એકે બારી ન જોવે, ન યુઝ કરે અને અંદર ને અંદર જ જાણવાનું કાર્ય કરે તો આત્માનો અનુભવ એને થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ વાંચે. જો ટીકા, જાણવાનું કામ તો ભાવેન્દ્રિયનું છે, ઉદગલ એને નિમિત્ત માત્ર છે. જો આપણે ઇન્દ્રિય જયારે કહીએ ને, જો સમયસાર આદિ ગ્રંથમાં તમે ક્યારેક વાંચશો તો ત્રણ વસ્તુ છે, એક છે જ્ઞાન, એક છે ઇન્દ્રિય અને એક છે ઇન્દ્રિયનો વિષય. ઇન્દ્રિયનો વિષય એટલે બહાર કઈ વસ્તુને એ જાણી રહ્યો છે. સમજો આ જે આ વેટ છે એને હું જોઉં છું, તો એક છે મારું જ્ઞાન, એક છે ચક્ષુ ઇન્દ્રિય અને એક છે પદાર્થ જેને હું જોઈ રહ્યો છું. તો ઘણી જગ્યાએ આ પદાર્થને પણ આ ઇન્દ્રિયનો ઉપચાર આપીને આને પણ ઇન્દ્રિય કહી દેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઇન્દ્રિયના વિષયને ઇન્દ્રિય કહેવાનો ઉપચાર છે. ખ્યાલ આવે? તો જીવ ઇન્દ્રિયને જાણે છે એમ ક્યાંય કહી દેવામાં આવે તો એનાથી કન્ફ્યુઝ ન થવું કે ઇન્દ્રિયને જાણે છે એનો શું મતલબ છે. ઇન્દ્રિયને જાણે છે એટલે એના વિષયને જાણે છે. હવે ઇન્દ્રિય સમજો કે વિષય, આ જે પાંચ ઇન્દ્રિય જે આપણી પાસે છે ને, એ પાંચે ઇન્દ્રિય કયા વિષયને જાણે છે? તો બહાર જોવાનું કાર્ય કરે છે, સાંભળવાનું આદિ, પણ જે પણ તમે એનાલાઇઝ કરો બધા પૂતગલ જ છે. એ પાંચે ઇન્દ્રિયના વિષય કેવા છે કે બધા જ પૂતગલ છે. જીવ અચ્છા, છ દ્રવ્ય છે ને, છ દ્રવ્યમાંથી અમૂર્તિક કેટલા? પાંચ દ્રવ્ય અમૂર્તિક છે. અમૂર્તિક એટલે કે ઇન્દ્રિયથી ન જણાય એવા. ખ્યાલ આવ્યો કે નહીં? એક જ દ્રવ્ય મૂર્તિક છે, પૂતગલ દ્રવ્ય. એટલે આપણને જેટલું પણ દેખાય છે ને, જેટલું દેખાય છે, જેટલું સંભળાય છે, જેટલું સ્પર્શમાં આવે છે, એ બધા પૂતગલના જ ખેલ છે. બધા કેવા છે? પૂતગલના ખેલ છે. તો જો ફરીથી વાંચો, જાણવાનું કામ પાછળ ભાવેન્દ્રિયનું છે, એ આત્માનું કાર્ય જાણવાનું છે, અને ત્યાં પૂતગલ ઇન્દ્રિય એને નિમિત્ત છે. આ પાંચ ઇન્દ્રિય પણ પૂતગલ અને એના વિષયો પણ પૂતગલ. દરેક ઇન્દ્રિયનો વિષય શું છે એ અહીં કહ્યું છે. આ વિષયો જડ પૂતગલો છે. એટલે આ જે સૂત્ર છે, આ સૂત્રનો ટોપિક શું છે કે આ જે ઇન્દ્રિયો જે પદાર્થને જાણે છે તે કયા પદાર્થને જાણે છે, એટલે કે ઇન્દ્રિયનો વિષય શું છે. આપણે ઉપર અર્થમાં જોયું કે સ્પર્શ ઇન્દ્રિયનો વિષય સ્પર્શ છે, રસ ઇન્દ્રિયનો વિષય રસ છે, પછી ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય ગંધ છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય રંગ છે. આપણે ખરેખર જે આ બહાર જોઈ રહ્યા છે બધું એ જુદા જુદા રંગથી જ જોઈ રહ્યા છે ને, કે એની સુગંધને આપણે જોઈ રહ્યા છે. સુગંધ ક્યારે આંખેથી દેખાય? નથી દેખાતી. તો દેખાય છે શું? ફક્ત એના વર્ણ જ દેખાય છે, એના કલર, એના રંગ દેખાય છે અને શબ્દને સાંભળી શકાય છે. બરાબર? જો શબ્દમાં પણ છે ને એવા પાર્ટિકલ્સ હોય, જેવી રીતના આપણે પૂતગલના સ્કંદ છે, તો અહીંથી જેમ બોલવામાં આવે એ બોલવાના એ ભાષા વર્ગણાના પૂતગલ સ્કંદો દસે દિશામાં ફેંકાય છે. ખ્યાલ આવે? એ દસે દિશામાં એ શબ્દ ફેંકાય છે. હવે એ શબ્દ જ્યારે બીજા કોઈ જીવના કર્ણ ઇન્દ્રિય સુધી પહોંચે તો ત્યાં એમનું જ્ઞાન રૂપ પાછું એ કન્વર્ટ થાય છે. જો કેવી વ્યવસ્થા છે, અહીંયા જીવનું જ્ઞાન, જ્ઞાનનો અને શબ્દને નિમિત્ત નૈમિતિક સંગ્રહ, એ શબ્દનું ટ્રાવેલ થવું, ત્યાં પહોંચીને ફરીથી કોઈના કાન પર પડવું અને ત્યાં વળી પાછો જ્ઞાન સાથે નિમિત્ત નૈમિતિક સંગ્રહ, કેવી વ્યવસ્થા છે જોયું. હવે જો એમાં તમે એનાલાઇઝ કરો, અત્યારે આપણે માઇક યુઝ કરીએ તો આ માઇક અહીંયાથી સમજો શબ્દ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ નીકળ્યા, આ માઇક ઉપર પડ્યા. હવે માઇકમાં એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં કન્વર્ટ થઈ ગયો, હવે ભાષા વર્ગણાના નથી, હવે એ અગ્નિ શું કહેવાય, અગ્નિ કાય છે, એક જાતના એ અગ્નિના જે કાય રૂપ પૂતગલ સંદો છે એ ત્યાં જઈને વાયરમાં પહોંચ્યા, ત્યાંથી અંદર જે એની સિસ્ટમ હશે આ સ્પીકર સુધી પહોંચ્યા. હવે સ્પીકરમાં શું થયું, પાછા એ જે અલગ પ્રકારના સ્કંદ હતા ફરીથી ભાષા વર્ગણામાં કન્વર્ટ થયા. ખ્યાલ આવે છે કે નહીં? અને એ સ્કંદ બધે આમ હવે ફેંકાય છે. આજે તમારા સુધી સાંભળવાનો અવાજ જે આવ્યો તો પાર્શિયલી અહીંયાથી ડાયરેક્ટ આવ્યો અને પાર્શિયલી ત્યાંથી આવ્યો. હવે આપણને સમય ભેદ નથી દેખાતો, આપણને જણાતો નથી, કેમ કે આપણું જ્ઞાન એટલું સ્થૂળ છે. ખ્યાલ આવે? જો જૂના જમાનામાં, આજે ઇવન ટુડે તમે જુઓ કે આપણે અહીંયા યુટ્યુબ ચાલુ કરીને બેસીએ છીએ, સમજો, અને લાઈવ પણ તમે સાંભળતા હો તો લાઈવ જલ્દી આવે અને યુટ્યુબથી એક સેકન્ડ પછી આવે છે, કેમ કે એને એટલો સમય લાગે છે. ખ્યાલ આવે કે નહીં? એટલે કહેવાનો શું મતલબ છે, આ જે પૂતગલ સ્કંદો છે શબ્દના, એ પણ એક પ્રકારના સ્કંદ છે. હવે સમજો કોઈ આવીને એની ચાઇનીઝ ભાષામાં બોલતું હોય તો સ્કંદ તો આપણા કાને પડે છે, પણ ત્યાં એને એને જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી બનતો તો કંઈ સમજાતું નથી. ખ્યાલ આવે છે? એટલે સંભળાય છે પણ સમજાતું નથી. જો કેવી વ્યવસ્થા છે, ચલો જો શું કહો છો, ના વાઇબ્રેટિવનો શું મતલબ આપ કહો છો, નોલેજ ઇઝ વાઇબ્રેટિવ એટલે શું મતલબ? ના ના, જો બહુ સરળ છે, આ ભાષા વર્ગણા છે એક પ્રકારના પૂતગલ સ્કંદ છે. જેવી રીતના સમજો દિવ્ય ધ્વનિ થાય છે, તો દિવ્ય ધ્વનિ થાય છે ત્યાં શું થાય છે કે સર્વજ્ઞ ભગવાન ના પૂરા શરીરના બધા જ પ્રદેશો ત્યાંથી ઓમ ધ્વનિ છૂટે છે, એમ આપણે કહીએ ને, એટલે આખા શરીરના માધ્યમથી, શરીર એટલે આખા બધા જ આત્મ પ્રદેશોના માધ્યમથી ત્યાં જે પ્રકારનું કંપન કે કંઈ થતું હશે તો ત્યાં એનાથી એ ભાષા વર્ગણાના પૂતગલ સ્કંદો બધી દિશાઓમાં ફેંકાય છે. આ પૂતગલ જે ભાષા વર્ગણા છે એના સ્કંદનું એવી જ સ્પેશિયાલિટી છે કે બધી દિશાઓમાં જાય છે. કોઈ એક જ દિશામાં તમે એને કહો કે આમ જ જાઓ તો ન જાય. ખ્યાલ આવે? જે રીતના લાઇટને તમે ચાલુ કરો તો એ પ્રકાશના પરમાણુઓ પણ બધી દિશામાં ફેંકાય છે, એવી જ રીતે એ પરમાણુઓ એ સ્કંદો જ્યાં સામે આવીને આપણા કર્ણ ઇન્દ્રિય પર પડે તો ત્યાં અહીંયા કોઈ વાઇબ્રેશન આદિનો કોઈ સ્કોપ નથી. આ તો એ પૂતગલ સ્કંદ પડ્યા અને એને નિમિત્ત નૈમિતિકથી ત્યાં જ્ઞાને જાણે એવી વ્યવસ્થા. બરાબર, ચાલો જો આગળ વાંચો. સી, અહીંયા એક પ્રશ્ન ઉપાડ્યો, સેકન્ડ પોઈન્ટ, કે આ અધિકાર તો જીવનો છે ને, તત્વાર્થ સૂત્રમાં 1-4 અધિકાર તો જીવના છે. બરાબર, તત્વાર્થ સૂત્રમાં 10 અધ્યાયમાં 7 તત્વોની વાત કરેલી છે, એમાં 1-4 અધિકાર જીવ ઉપર છે, પછી 5મો અધિકાર અજીવ ઉપર છે, પછી આગળ આશ્રવાદી આદિ. બરાબર, હમણાં તો શું કહે છે, આ અધિકાર જીવનો છે છતાં તેમાં પૂતગલ દ્રવ્યની વાત શા માટે લીધી, અહીંયા પૂતગલની વાત શા માટે લીધી? તો ખરેખર અહીંયા પૂતગલની વાત નથી કરતા, અહીંયા વાત કોની કરે છે કે ભાવેન્દ્રિયના માધ્યમથી જીવ કેવી રીતના જાણે છે. જો જીવને ભાવેન્દ્રિયથી થતા ઉપયોગરૂપ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. જ્ઞેય નિમિત્ત માત્ર છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જો આપણે તો આ ઇન્ફોર્મેશનને ખાલી ગ્રાસ કરીને અરે વા કંઈક નવું જાણ્યું એમ આનંદ નથી લેવો. અહીંયા આનંદ શેનો લેવો છે? ત્યારે પૂતગલમાં આટલી બધી વ્યવસ્થા હોવા છતાં જીવ એનાથી નથી જાણતો. જીવ તો જીવથી જાણે છે. આ જે જ્ઞેય છે તો જ્ઞેયથી જ્ઞાન થતું નથી એ સિદ્ધાંત અહીંયા દ્રઢ કરવો છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞેયથી જ્ઞાન થતું નથી પણ ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે. આપણે એમ કહેવાય ને સમયસારજીમાં કે એક છે જ્ઞાનાકાર અને એક છે જ્ઞેયાકાર. ત્રણ વસ્તુ છે ને, જ્ઞાન, જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર. જ્ઞાન તો છે જીવ દ્રવ્ય છે અથવા એનો ગુણ છે. જ્ઞાનાકાર શું છે? એ જીવના જ્ઞાન ગુણની વર્તમાન પર્યાય છે. બરાબર, એ વર્તમાન પર્યાયે આકાર કોનો લીધો? કે જ્ઞેયનો. આ પદાર્થ છે એ જ્ઞેય છે. તો જીવે, જીવના જ્ઞાને આકાર લીધો પદાર્થનો. તો જીવ એ પદાર્થને તો જાણતો જ નથી. જીવ જાણે છે કોને? પોતાના જ્ઞાનમાં, જે જ્ઞાનાકારમાં જ્ઞેયાકાર પડ્યો એને જ જીવ જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે કે જીવ, જીવને જ્ઞાન થવા માટે પૂતગલની જરૂરત પડે એટલો કઈ જીવ ડિપેન્ડન્ટ નથી. સર્વજ્ઞ ભગવાનને લોકાલોક જાણવા માટે લોકાલોક જોઈએ છે એમ નથી. ત્યાં તો લોકાલોક પોતાના જ્ઞાનમાં એમને એમ જરૂર છે. ખ્યાલ આવે ને? ચાલો જવાબ. એટલે જ્ઞાન, જ્ઞેયથી જ્ઞાન થતું નથી પણ ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાન વિષય છે, અર્થાત વિષય કરનાર છે, અને જ્ઞેય વિષય છે એ બતાવવા માટે આ સૂત્ર કહ્યું છે. જો ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાવવું પડે છે, કેમ કે સમજો કે આ પદાર્થ હોય જ નહીં અને જ્ઞાન જાણે તો જ્ઞાન મિથ્યા ઠરે ને. તો પદાર્થ હોવો જોઈએ અને જ્ઞાને જાણવું જોઈએ તો જ તો જ્ઞાન સમ્ય જ્ઞાન બને, એટલે સાચું જ્ઞાન બને. પણ ત્યાં પદાર્થથી જ્ઞાન થતું નથી અને જ્ઞાન જ્ઞાનથી જ થાય છે એમ સિદ્ધાંતિક રીતે એમ સમજવું જરૂરી છે. નહીં તો આપણને એમ થાય કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુ કંઈક આપણને મળે, શાસ્ત્ર આપણને મળે તો આપણને કંઈક જ્ઞાન થાય અને તો મારું કલ્યાણ થાય. ખ્યાલ આવે છે કે નહીં? આજે સંવર પ્રગટ કરવો છે તો પહેલા સંવરના નિમિત્ત ગોતવા માટે આપણે લાગી પડીએ. ખ્યાલ આવે છે કે નહીં? તો જે નિમિત્તથી જ કામ થતું હોય તો જેને સારું નિમિત્ત મળે તો બધાનું જ કામ થઈ જવું જોઈએ, પણ એમ નથી થતું ને. તો ત્યાં એ સિદ્ધાંત સિદ્ધ થાય છે કે કાર્ય, એટલે કે અહીંયા જાણવાનું કાર્ય કોનાથી થાય છે? કે આ જ્ઞાનરૂપ ઉપાદાનથી જ થાય છે અને બહારના પૂતગલ એ તો ફક્ત નિમિત્ત રૂપે. અહીંયા આ નિમિત્તોનું વર્ણન કરનારું શાસ્ત્ર છે. એટલે અહીંયા ફક્ત કયા કયા જાતના નિમિત્તો બહાર જોવામાં આવે છે એનું વર્ણન અહીંયા કરે છે. ખ્યાલ આવે? જો આગળ, એટલે હવે આજે જે ઇન્દ્રિયથી જાણવામાં જે આવે છે પદાર્થ, એ પદાર્થના કેટલા પ્રકાર છે? આ ઇન્દ્રિય કયા જ્ઞાનને જાણે, એટલે કયા વિષયોને જાણે છે એ બતાવનારું આ સૂત્ર છે. તો આપણે શું જોયું કે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ જણાય છે. તો કઈ જાતના સ્પર્શ જણાય છે? તો જો હવે આગળ થર્ડ પોઈન્ટ કે છે કે સ્પર્શ આઠ પ્રકારના છે. શીત, ઉષ્ણ, લુખો, ચીકણો, કોમળ, કઠોર, હળવો અને ભાર. આ આઠ પ્રકારના સ્કંદ હોય છે. ઠંડો અથવા ગરમ, લુખો એટલે ડ્રાય અથવા ચીકણો, કોમળ, કઠોર, હળવો અને ભાર. પછી આગળ જુઓ, રસ કેટલા પ્રકારના છે? તો પાંચ પ્રકારના રસ હોય છે. તીખો, આમ્લ એટલે ખાટો, કડવો, મધુર અને કષાય. કષાય એટલે તુરો. પછી ગંધ. જો આપણને જો રસ તો ઘણા પ્રકારના હોય છે. આપણે જેવી રીતના કોઈ વાનગી ખાઈએ તો આપણે એને ખાલી પાંચમાં જ કેટેગરાઇઝ ન કરીએ. આપણે તો કંઈક અલગ અલગ ઘણા પ્રકારના હોય ને, જેવી રીતના ખારો નથી આમાં. પણ ધોઝ આર ઓલ કોમ્બિનેશન ટેસ્ટ. જેવી રીતના રંગ આપણે જોઈએ તો રંગના મેઇન પાંચ પ્રકાર કીધા. કૃષ્ણ, નીલ એટલે કે આસમાની અગલુ, પીળો, રાતો અને શુક્લ એટલે ધોળો, એટલે કે વ્હાઈટ, બ્લેક. અને એના સિવાય બ્લુ, યલો અને રેડ. તો આપણે એ કલર સર્કલને આધી જોઈએ છે કે આરજીબી કલર્સ હોય એનાથી બાકી બધા કલર બની શકે. થાય છે કે નહીં? એવી જ રીતે આપણે હજી ના કૃષ્ણ એટલે બ્લેક, રાતો એટલે લાલ, રાતો એટલે રેડ. તો અહીંયા બ્લુ યલો રેડ એ ત્રણ લીધા છે, બ્લુ યલો રેડ. હવે એને કોમ્બાઈન કરો તો બાકી તમારો મજેન્ટા અને પીચ ને આથી બધા એમાંથી બની જાય. આ દીઝ આ બેઝિક કલર્સ, દીઝ આ બેઝિક કલર્સ. એવી જ રીતે પેલા ટેસ્ટમાં જે પાંચ ટેસ્ટ કીધા દોઝ આર બેઝિક ટેસ્ટ, પછી એને કમ્બાઈન કરીને અલગ અલગ બને છે. ખ્યાલ આવે? જો નીચે ગંધ, ગંધ કેટલા પ્રકારની? બે જ કીધી, સુગંધ અને દુર્ગંધ. પણ આપણે તો ગંધ જોવા જઈએ તો કેટલી બધી, આપણે પરફ્યુમ સિલેક્ટ કરવા જઈએ પરફ્યુમ વાળાની દુકાને તો આમ તો બધી સુગંધ જ કહેવાય ને, આમ તો બધી જ સુગંધ કહેવાય. અચ્છા, એ સુગંધ કહેવાય કે દુર્ગંધ કહેવાય? ચાલ, પરફ્યુમ વાળાને ત્યાં આપણે પરફ્યુમ જે લેવા જઈએ સુગંધ કહેવાય કે દુર્ગંધ કહેવાય? જો ખરી રીતે તમે સિદ્ધાંત લગાવો ને તો ગંધ તો ગંધ છે, એમાં સુગંધ કે દુર્ગંધના ભેદ તો આ વ્યવહારિક જીવને જે ગમે છે એને સુગંધ કીધી અને જે નથી ગમતા એને દુર્ગંધ કીધી. જે રીતના સમજો કોઈ ગટર આદિની સ્મેલ હોય તો આપણને નથી ગમતી તો આપણા માટે એને દુર્ગંધ કહીએ છીએ, પણ જે ઓલા સુવર આદિ જીવો છે એમાં જ રહે છે તો એને તો એ ગંધ ગમે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ દિસ ઇઝ સબ્જેક્ટિવ ટુ જીવ. તો ચાલો હવે સુગંધ અને દુર્ગંધ કહેવાનો મતલબ શું છે કે બે જનરલ કેટેગરી કરી નાખી પણ એના અંદર તો ઘણા બધા જુદી જુદી ગંધ હોઈ શકે છે. આગળ જો શબ્દ એટલે કે સ્વર, જો આ નવીનતા હશે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં, મેં પહેલી વાર વાંચ્યું છે. જો શબ્દના સાત પ્રકાર છે, સાત પ્રકારના શબ્દ છે, ષડજ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. કોઈ સાંભળ્યું છે આ સાત? તમે બધાએ સાંભળ્યા છે. આ નામ પહેલી વાર સાંભળ્યા પણ એના શોર્ટ ફોર્મ બધાએ સાંભળ્યા છે. આપણે સુરમાં કહીએ ને સા રે ગા મા પ ધ ની. હવે આ બધાના પહેલા અક્ષર જોઈ લો. જો ષડજ નો સા, ઋષભ નો ર, પછી ગંધાર નો ગ, મધ્યમ નો મ, પંચમ નો પ, પછી ધૈવત નો ધ અને નિષાદ નો ની, એટલે આમાં જો કંઈ બહુ વધારે તાત્વિક મતલબ નથી. આ તો જે સુરો છે એના મૂળ નામ છે. ખ્યાલ આવ્યો ને? હવે શબ્દ જે છે એ સ્કંદ, એ જે ભાષા વર્ણનારૂપ સ્કંદ. તો આપણે કહીએ ને ક્યાંક જેવી રીતના બધાના અવાજ હોય તો આપણે કહીએ ને કોઈનો ટોન બહુ હેવી છે, કોઈનો બોલવાની અવાજ ઘેરો એમ હેવી અવાજ, જેવી રીતના અમિતાભ બચ્ચનનો અવાજ આ હેવી અવાજ છે, અને કોઈનો હોય એકદમ શ્રીલ અવાજ હોય. તો આ જે અવાજના પ્રકાર એટલે કે ભાષા વર્ગણાના પૂદગલોના પ્રકાર એને અહીંયા સાત જનરલ કેટેગરીમાં કીધા છે. બાકી જો આપણે ઇન જનરલ તમે જોવા જાઓ તો આ શબ્દ છે એના ઘણા બધા પ્રકાર હોઈ શકે. જ્યાં તમે શાસ્ત્રમાં જોવા જાઓ તો જેવી રીતના અક્ષરાત્મક ને અનઅક્ષરાત્મક આપણે પહેલા અધ્યાયમાં વાંચીને આવ્યા ને, જેવી રીતના આપણે કોઈ પક્ષીઓ અવાજ કરે છે તો એ કોઈ અક્ષર બોલતા નથી, એ ફક્ત અવાજ કરે છે. પણ એ અવાજ પણ તો કોઈ પ્રકારનો શબ્દ છે ને જે સાંભળવાથી સમજાય છે. અક્ષરાત્મક એટલે આપણે જે ભાષા બોલીએ છીએ એ પણ અક્ષર, એ અક્ષરાત્મક છે કેમ કે એને તમે અક્ષરમાં તોડીને નાના નાના સેગમેન્ટ્સ બનાવી શકો. હવે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, ચાઇનીઝ આદિ આ બધી જુદી જુદી ભાષાઓ છે તો એના જુદા જુદા અક્ષરાત્મક શબ્દો છે, બરાબર કે નહીં? તો એમ જોવા જાઓ તો શબ્દના ઘણા બધા પ્રકાર થઈ શકે. આના સિવાય પણ બીજા છ પ્રકાર છે. હવે એ છ બહુ કોમ્પ્લિકેટેડ હતા, રાજવાર્તિકમાં લખ્યા છે, તમે વાંચજો. એટલે આમ તો જો પૂદગલ સંદોના જ જુદા જુદા પ્રકાર છે. તમે સાંભળ્યું હશે કદાચ મૂળ વર્ગણાઓ કેટલી પૂદગલની. વર્ગણા કોને કહેવાય ખ્યાલ છે? જે પૂદગલનો સમૂહ, પૂદગલ સ્કંદનો સમૂહ એને વર્ગણા કહેવાય. એટલે એક સમૂહમાં એમ સમજો એક સ્કંદમાં કેટલા અંદર પાર્ટિકલ્સ છે એના આધારે ત્યાં વર્ગણા બને છે. તો જુદી જુદી 23 પ્રકારની વર્ગણાઓ છે. એ 23 પ્રકારની વર્ગણામાંથી જીવનું કનેક્શન ફક્ત પાંચ વર્ગના સાથે જ બને છે. બાકી આ વિશ્વમાં એવા પણ પૂતગલો છે જે એમ જ છે, એમ જ છે, એટલે એનો ક્યારેય કોઈ જીવ સાથે સંબંધ થતો નથી. ખ્યાલ આવે કે નહીં? હવે સમજો કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પૂતગલ પરમાણુ છે, એક પરમાણુ વિશ્વમાં ભમે છે, પાછળથી કોઈ સ્કંદમાં જોડાઈ જાય તો એનો જીવ સાથે સમૂહ બની પણ શકે. ખ્યાલ આવે? આ તો એક પ્રકારની પર્યાય છે, એટલે પર્યાયોનું રૂપાંતર થતું રહે છે. પણ એ પર્યાયના ફોર્મમાં એ પાંચ પ્રકારના સ્કંદો જીવ સાથે બંધાય છે, બાકીના જીવને કોઈ સંબંધ નથી. ખ્યાલ આવે? એટલે એને બોધર કરતા નથી. ખ્યાલ આવે? ચાલો આગળ. તો પાંચ ઇન્દ્રિયના વિષયો આપણે જોયા, એ પ્રમાણે કુલ 27 ભેદો છે. જો સ્પર્શના 8, પછી રસના 5, ગંધના 2 અને વર્ણના 5, એમ પ્રકારે 20 થયા ટોટલ, અને શબ્દના 7, એમ 27 ભેદો છે. તેમના સંયોગના અસંખ્યાત ભેદો પડે છે. જે રીતના સમજો કે કોઈ વાનગી હોય, આપણે ખાવાની વાનગી, તો એનો કંઈ સ્પર્શ પણ છે, એનો કંઈ રસ પણ છે, એનો કંઈ રંગ પણ છે, એના બધા ગુણો છે ને, અને બધા ગુણોની કંઈક ને કંઈક પર્યાયો છે. એમ કરીને તમે જુદા જુદા કોમ્બિનેશન્સ બનાવો તો અસંખ્યાતો ભેદો થઈ જાય છે. સંગની પ્રાણીઓને ઇન્દ્રિય દ્વારા થતા ચૈતન્ય વ્યાપારમાં મન નિમિત્ત હોય છે. જો આટલી ડિસ્કશનમાં મનની વાત ક્યાંય નથી કરી ને આપણે, આ પાંચ ઇન્દ્રિયની વાત કરી. પાંચ ઇન્દ્રિયના માધ્યમથી મતિ જ્ઞાન પહેલા જાણે છે પદાર્થ, એના ઉપર જે વિચાર થાય છે એ મનના માધ્યમથી થાય છે. બરાબર? એટલે આ પાંચ ઇન્દ્રિયથી પહેલા જે ફર્સ્ટ ગ્રહણ થયું એની અત્યારે આપણે ચર્ચા કરી કે કોને ગ્રહણ કરે છે, તો આવા આવા વિષયોને ગ્રહણ કરે છે. હવે એમાં ફર્ધર જે ચૈતન્ય વ્યાપાર એટલે વિચાર આદિ જે થાય છે એ મનના માધ્યમથી થાય છે. સ્પર્શ રસ ગંધ વર્ણ, સ્પર્શ રસ ગંધ અને શબ્દ, જો આ ધ્યાન આપજો, ચાર જ છે, વર્ણ નથી. સ્પર્શ રસ ગંધ અને શબ્દ એ વિષયોનું જ્ઞાન તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે વિષયનો સંયોગ એટલે કે સ્પર્શ થવાથી જ થાય છે. આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરવો હોય, હવે પદાર્થ અહીંયા હોય એનું આમ કરીને ન જાણી શકું, મારે એને ટચ કરવો પડે છે. ખ્યાલ આવે? કોઈ વસ્તુને ચાખવો હોય, એનો રસ લેવો હોય, તો દૂરથી એનો સ્વાદ નથી આવતો, પણ હવે કોઈ પદાર્થને જોવો હોય તો દૂરથી જ દેખાય છે, એને ટચ કરવાની જરૂરત પડતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં એમ છે. અચ્છા, વિચાર કોઈનો કરવો હોય તો, મનના માધ્યમથી કોઈનો વિચાર કરવો હોય તો ટચ કરવું પડે કે નહીં? તો દૂરથી થાય છે. ખ્યાલ આવે ને? એટલે જોવું અને વિચાર કરવા મનના માધ્યમથી, આ બે વસ્તુ દૂરથી પણ થઈ શકે છે. અને બાકીની ચાર જે છે, સ્પર્શ રસ ગંધ અને શબ્દ, એ કાન પર પડતા જ એ સંભળાય છે, હજી દૂર હોય તો એ સંભળાતું નથી. બરાબર? જો આ રીતે આપણે આ સૂત્ર જોયું, 21મું સૂત્ર આપણે શરૂ કરી અને કનેક્ટેડ જ છે. મનનો વિષય, આ પાંચ ઇન્દ્રિયના વિષય જોયા, હવે મનનો વિષય શું છે? શ્રુત મન અનિન્દ્રિયસ્ય, શ્રુત મન અનિન્દ્રિયસ્ય, એટલે શું કહે છે? મનનો વિષય શ્રુત જ્ઞાનનો, શ્રુત જ્ઞાન ગોચર પદાર્થ છે, અથવા મનનું પ્રયોજન શ્રુત જ્ઞાન. એટલે શું કહે છે? સમજો, કોઈ વસ્તુને આપણે ઇન્દ્રિયના માધ્યમથી જાણી, હવે શ્રુત જ્ઞાન તો ને કહેવાય કે જાણેલા પદાર્થને વિશેષ રીતે જાણવું અથવા એના માધ્યમથી કોઈ અન્ય વસ્તુને જાણવી, એને શુદ્ધ જ્ઞાન કહેવાય. ફરીથી જો મતિ જ્ઞાન કોને કહેવાય કે પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી કોઈ વસ્તુને જાણવી, એને સીધી જાણવી પહેલા તો ઇનિશિયલ, એને મતિ જ્ઞાન કહેવાય. હવે એ જે જાણેલો પદાર્થ છે એના પર ફર્ધર વિચાર કરવો અથવા એ પદાર્થના માધ્યમથી કોઈ અન્ય પદાર્થનો વિચાર કરવો, સમજો કે આમે જાણ્યો, અરે આવું તો મારા ઘરે પણ છે, તો આના માધ્યમથી મારા ઘરે પડેલું જે છે એનો વિચાર કરવો, આને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. બરાબર? તો આ શુદ્ધ જ્ઞાન કોના માધ્યમથી થાય છે કે મનના આધારે થાય છે. જેવી રીતના જોવા માટે આ ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, એવી રીતના ઓલો વિચાર કરવા માટે અહીંયા દ્રવ્ય મન છે એ નિમિત્ત છે. ખ્યાલ આવે છે? હા, ત્યાં ઇન્દ્રિયની રિક્વાયરમેન્ટ નથી. વિચાર કરવા માટે આંખની જરૂરત નથી, આંખ બંધ કરીને પણ વિચાર થાય છે, કાન બંધ કરીને પણ સંભળાય છે, સમજો કોઈ મૂંગો બહેરો હોય તો એને વિચાર ચાલે કે નહીં, તો એને પણ વિચાર ચાલે છે. વિચાર કરવા માટે કમ્પલસરી શું છે કે મન હોવું જોઈએ, ખ્યાલ આવે ને, એને દ્રવ્ય મન હોવું જોઈએ, એ કમ્પલસરી. એટલે સંગની જીવ હોય તો એ જાતના હિત અહિતના વિચાર કરી શકે, બરાબર. જો આગળ છે, હવે આ મન શું છે જો જોઈ લઈએ. દ્રવ્ય મન આઠ પાકડીવાળા ખીલેલા કમળના આકારે છે. એના માટે જુઓ સૂત્ર બે, અધ્યાય બે સૂત્ર છે, આપણી આ ચર્ચા થઈ ગઈ છે, બરાબર. જીવે શ્રવણ કરેલા પદાર્થને વિચારવામાં મન દ્વારા પ્રવૃત્તિ થાય છે. કર્ણેન્દ્રિયથી પહેલા શ્રવણ કર્યું, બરાબર. એમાં મતિ જ્ઞાનમાં મતિ, એમાં અવગ્રહ ઈહા અવાય ધારણા બધું બધું થઈ ગયું. એટલે જે ઘંટનો અવાજ આવ્યો તો પહેલા કંઈક છે એમ આભાસ થયો, પછી શું છે એમ ઈહામાં એમ ક્યુરિયોસિટી થઈ, તો અવાયમાં નિર્ણય થયો કે અરે આ તો કોઈ મંદિરનો ઘંટ વગાડ્યો. પછી સમજો બહુ જોરથી વાગ્યો હોય તો એ ધારણામાં યાદ રહી ગયું છે, કાળાંતરે બી યાદ આવી ગયું, અરે ઓલા દિવસે બહુ જોરથી ઘંટ વાગ્યો હતો. આ બધું કામ મતિ જ્ઞાનમાં થઈ ગયું. હવે એના આધારે વિચાર કરો કે આવો કોણ વગાડી શકે, કોઈ સ્ત્રીએ વગાડ્યો કે કોઈ પુરુષે વગાડ્યો, ખ્યાલ આવે. આ ફર્ધર એનાલિસિસ જે થયું બધું શુદ્ધ જ્ઞાનમાં, એ શુદ્ધ જ્ઞાન માટે મન એ નિમિત્ત થયું, બરાબર. કર્ણેન્દ્રિય દ્વારા શ્રવણ કરેલા શબ્દનું જ્ઞાન તે મતિ જ્ઞાન છે, તે મતિ જ્ઞાન પૂર્વકનો વિચાર તે શુદ્ધ જ્ઞાન છે, બરાબર. સમ્યક જ્ઞાની પુરુષોનો ઉપદેશ શ્રવણ કરવામાં કર્ણેન્દ્રિય નિમિત્ત છે. જો આ દેશના લબ્ધિ જે આપણે કહીએ છીએ, પાંચ સમ્યક દર્શન પહેલા પાંચ લબ્ધિઓ પ્રગટ થવી જ જોઈએ તો જ સમ્યક દર્શન થાય છે. એમાં ત્રીજી દેશના લબ્ધિ છે, એટલે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય એમનો ઉપદેશ આપણે સાંભળ્યો, સાંભળ્યો કઈ ઇન્દ્રિયથી સાંભળ્યો કે કર્ણેન્દ્રિયથી સાંભળ્યો, કયા જ્ઞાનથી જાણ્યું, મતિ જ્ઞાનથી જાણ્યું. આ કર્ણેન્દ્રિયના માધ્યમથી મતિ જ્ઞાનથી ઉપદેશને જાણ્યો. હવે મતિ જ્ઞાનથી ઘંટ વાગ્યો કે ઉપદેશને સાંભળ્યો એમાં કાંઈ ફરક નથી, કેમ કે અત્યાર સુધી ખાલી વિષયનો નિર્ણય થયો કે હા અહીંયા આમ કહેવામાં આવે છે, બસ એટલું જ. હવે એના ઉપર વિચાર થયો, એના ઉપર શુદ્ધ જ્ઞાન થયું. એ જે ઉપદેશ હતો એ તો શાબ્દિક ઉપદેશ હતો ને, હવે અહીંયાથી કહેવામાં આવ્યું તું પરમાત્મા છે એમ નક્કી કર, એ શબ્દ તો સાંભળી લીધા, પણ પરમાત્માનો શું મતલબ, તુંનો શું મતલબ, એ જે મતલબ ક્યાં છે, એ ભાવ તો જીવના જ્ઞાનમાં ગર્ભિત છે ને, એટલે એને ફર્ધર ડીપર રીતે એનાલાઇઝ કરવા અને પોતાના આત્માનો નિર્ણય કરવો એ કાર્ય શુદ્ધ જ્ઞાનના માધ્યમથી થયું. એટલે જે સમ્યક દર્શન વખતે જે જ્ઞાન હોય એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે, ખ્યાલ આવે ને. જો અહીંયા શું કહે છે, સમ્યક જ્ઞાની પુરુષોનો ઉપદેશ શ્રવણ કરવામાં કર્ણેન્દ્રિય નિમિત્ત છે અને તેનો વિચાર કરીને યથાર્થ નિર્ણય કરવામાં મન નિમિત્ત છે, બરાબર. હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ મન દ્વારા થાય છે. જુઓ અધ્યાય બે સૂત્ર 11-19. પ્રથમ રાગ સહિત મન દ્વારા આત્માનું સાચું જ્ઞાન કરી શકાય છે અને પછી રાગને અંશે તોડતા મનના અવલંબન વગર સમ્યક જ્ઞાન પ્રગટે છે. જો હવે અહીંયા શું કહે છે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક તો દેશના સાંભળી મનથી વિચાર કર્યો કે આ આત્મા આ પરમાત્મા જે કહે છે એ હું જ છું. હવે એ જે વિચાર કર્યો હવે ત્યાં વિચારને પણ એને પણ રોકી દો, એ ત્યાં મનના વિકલ્પોને પણ હવે ત્યાં રોકીને જીવ એ આત્મામાં લીન થઈ જાય કે આ હું છું, બસ એનો આનંદ લે, ખ્યાલ આવે ને, એમાં લીન થઈ જાય, એ ત્યાં મનના વિકલ્પ પણ રૂકી જાય ત્યારે જઈને એને આત્માનો અનુભવ થાય છે. જ્યાં સુધી હજી મનના વિકલ્પ પણ ચાલુ છે ત્યાં સુધી આત્માનો અનુભવ એને નથી. તો એના અવલંબન મનના અવલંબન વગર સમ્યક જ્ઞાન પ્રગટે છે, તેથી સંઘની જીવો જ ધર્મ પામવાને લાયક છે. જો સંઘની ન હોય, મન જ ન હોય તો વિચાર કેવી રીતના કરશે, વિચાર નહીં કરે તો શું ઉપદેશ સાંભળ્યો એને જ સમજી નહીં શકે, ખ્યાલ આવે છે કે નહીં. એટલે જો મન એને ઘણીવાર ઇન્દ્રિયોનો રાજા પણ કહેવાય છે કે ઇન્દ્રિયોએ જાણ્યું તો ખરું પણ એનાથી શું લાભ કે હાનિ એનો નિર્ણય કોણ કરે છે કે મન, મન એટલે કે મનના માધ્યમથી જ્ઞાન જ કરે છે, ખ્યાલ આવે ને. આ આખી ચર્ચા નિમિત્તોના એંગલથી કરવામાં આવે છે પણ ત્યાં વાત તો જીવના જ્ઞાનની જ કરવી છે. એટલે જીવે પોતાના જ્ઞાનને જાણીને અહીંયા ઇન્દ્રિયોના ભેદ પ્રભેદમાં ન ઉલઝીને પોતાના જ જ્ઞાનને જાણીને આ હું આત્મા છું એમ નિર્ણય કરીને પોતાનું અવિનાશી કલ્યાણ કરવું એ આ શાસ્ત્રનું પ્રયોજન છે. બરાબર, જો આ મનની ચર્ચા આપણી થોડી બાકી છે, નેક્સ્ટ ટાઈમ આપણે પૂરી કરીશું. જીનવાણી સૂત્ર લઈએ. હે જીનવાણી ભારતી તો નિજ કો દિન રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમ સદા દે તું. બોલો જીનવાણી માતનો, બોલો સર્વ જ્ઞાની પરમાત્માઓનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.